అన్నాదే పంచకోశై రహిత పరశివం పూర్ణ భక్త్యా గృణంతం. જીવન સત્સંગને માટે તત્પર હશે તો વિશ્વના અનેક રહસ્યો સમજાશે. જીવનનું લક્ષ્ય, જીવનનું ધ્યેય સત્સંગ વડે સદાય જીવનને સાર્થક ને કૃતાર્થ કરવા માટે. શરીર ભાવ અને આત્મભાવ એ બંને અલગ અલગ દિશાઓ છે. શરીર ભાવમાં હંમેશા સંસાર અને એનો વ્યવહાર હશે. આત્મભાવમાં માત્ર પોતાનું નિજ સ્વરૂપ સર્વસ્વથી અલગા બનીને માત્ર પોતાનામાં જ. જ્યારે પણ એકાગ્ર બનીએ, ધ્યાનમાં સ્વસ્થ થઈએ, ત્યારે મન એકદમ સ્થિર થઈને ભલે બહાર હોય પણ તરત જ અંદર જતું રહે. સહેજ પણ મનની અંદર હિચકિચાટ સિવાય સહજ ભાવથી અને પોતાનામાં ગયા પછીથી શરીર, ઇન્દ્રિયો, મનનો, બહારનો વ્યવહાર સહેજ પણ સ્પર્શે ને એનાથી અલગ થઈ જવાય. સ્થિરતા એટલી સુંદર આવે અંતર્મુખતાની. આપણી જ વૃત્તિઓ આપણા પોતામાં સમાહિત થઈ જાય અને વૃત્તિઓ સમાહિત થઈ ગઈ મન વિચાર સહિત એટલે બધું જ શાંત થઈ ગયું. બધું શાંત એટલે સુધી કે વૈરાગ્યમ હિ પરમ સુખમ, જ્ઞાન એ જ પરમ સુખ છે. એ ભાવનો અનુભવ થશે. આત્મભાવ બિલકુલ સંપૂર્ણ રીતે શાંતિથી મન ક્યાંય પણ જવાની ઈચ્છા ન કરે. બસ ધીરે ધીરે અભ્યાસથી પ્રાપ્ત થશે. એનો અભ્યાસ કરવો પડશે. મનની સ્થિરતા માટે જેટલા એકાગ્ર થઈશું, જેટલા શાંત થઈશું, એટલું જ જલ્દીથી આગળ વધી શકાશે. એટલે મન સાથે નિત્ય વાતો કરો, અભ્યાસ કરો કે તું આ શું કરું છું. પ્રીતમ સ્વામીએ તો બહુ સરસ ભજન લખ્યું છે કે તું ક્યાં દૂર ભટકું છું, જો તારી પાસે તારા પોતાનામાં તું બેસ. મન તું અળગુતે ક્યાં અથડાય, બીજો નથી બોલતો, તું તો જોઈ લે ને તારા રૂપને, ખોળી જોતા તું જ ખોવાય, બીજો નથી બોલ. ક્યાં અળગું ફરું છું. જય મહારાજે તો જે જ્ઞાન આપ્યું લક્ષ્મણદાસજી મહારાજ ને, એટલે લક્ષ્મણદાસજી મહારાજ તો તરત જ બોલ્યા, તત્વમસ્યા આદિવાક્ય શિષ્યાન સંબોધયંતમ. આપે કેટલો મોટો ઉપદેશ આપી દીધો. તું પોતે જ તું છું, બીજો નથી. તારામાં જ તારા સ્વરૂપને તું જો. અને આપણા પોતામાં જ આપણને રતિ થઈ ગઈ, અનુરાગ થઈ ગયો ને, તો બહાર કશું શોધવાનું નહીં, ઈચ્છા નહીં થાય. બહારના સુખ કરતા પણ વિશેષ સુખ અંદર પોતાના અનુસંધાનમાં થશે. વૃત્તિઓ સર્વસંકેરી, બધી જ વૃત્તિઓ જે બહાર ભટકતી બહાર દેખાતી થાય દેખાય છે. જેટલા બહાર ભટકીશું એટલા જ દુખી. મનથી એટલા જ અશાંત અને જેટલા અંદર પહોંચી ગયા એટલે નિરાંત, બિલકુલ શાંત અનુભવ કરજો સમય મળે ત્યારે. એ પોતાના સ્વરૂપની અંદર કેટલો આનંદ છે, આપણા પોતાનામાં કેટલી બધી શાંતિ છે ને. આપણે આટલા બધા સંપન્ન છીએ શાંતિથી સુખથી, અને છતાં ભિખારીની માફક બહાર સુખ શોધવા માટે નીકળશે. અહીંથી મળશે, અહીંથી મળશે, આનાથી મળશે. દર દર ભીખ માગતા હોય એમ, પણ સુખ સાચું જે બધું છે તે અંદર છે. અને એ જે સાચું સુખ આપવા વાળો અને અનુભવવા વાળો એ તો હું પોતે અંદર છું. જો શરીરની અંદર હું પોતે ન હોઉં તો બહારના જે દુઃખ આપવા વાળા સુખો છે એનો અનુભવ કોણ કરતું હશે? એટલે સાચી સમજ જ્યારે જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી આ ભટકણ એ નહીં ટળે. સતગુરુ સાચારે મળ્યા તેના તનના તાપ જ ટળ્યા, ભટકણ ભાગ્યું રે વાસના લિંગ ગળી. વાસનાઓ બધી શાંત થઈ ગઈ. કેમ? સદગુરુ સાચારે મળ્યા તેના તનના તાપ ટળ્યા. જે શરીરથી થતી પીડાઓ અને જે કઈ ઉપાધિઓ છે એ બધી જ ઉપાધિઓના તાપ દૂર થઈ જાય સદગુરુના સાનિધ્યથી, એની પ્રાપ્તિથી. અને એટલે સુધી લઈ ગયા કે વાસના લિંગ ગળ્યું. ગુરુએ ઉપદેશ આપ્યો રે સોહમ બ્રહ્મ રૂપ તારું. તારું સ્વરૂપ કયું છે જો? આ શરીર એ તો આજે માંદું છે, કાલે સાજું રહેશે, કાલે અને પરમ દિવસ ખતમ થઈ જશે. શું કરશો? તું કોણ? તો કે સોહમ બ્રહ્મ રૂપ તારું. તું તું જોઈ લે તારા રૂપને, ખોળી જો તા તું જ ખોવાય. તો મહાપુરુષોએ પોતાની અનુભૂતિ ગાઈ છે, શેમાંથી? તત્વમસ્ય આદિ વાક્ય, કે હું તત્વ છું. અને એને જય મહારાજની સાથે જય મહારાજમાં દર્શન થયા, લક્ષ્મણદાસજી જે અનુભૂતિ કરી અને એનાથી શું કહ્યું? પૂર્ણ ભક્ત્યાગ્રણંતમ, તું જ પૂર્ણ છું. અને તારી પૂર્ણતાને તું હંમેશા ચિંતન કર્યા કર. તારી પૂર્ણતા તારામાં છે, તું અધૂરો નથી. મનની વૃત્તિઓ અધૂરી છે અને એટલા માટે મન અધૂરાપણું અનુભવે છે, અને પૂરું થવા માટે બહારના સુખ શોધે છે. આ સુખથી હું સુખી થઈશ, આ સુખ મળશે એટલે હું ભરપૂર થઈશ, આ સુખ વડે મને બધું જ મળશે. પણ કશું જ નથી મળતું એમાંથી. પાછું એ તો એ ખાલીનો ખાલી જ હોય છે. પણ પોતાના સ્વરૂપની અંદર જે અનુભૂતિ કરવાની છે, મારું સુખ એનો માલિક હું પોતે છું. મારા સુખને મારે જે રીતે પામવું હોય, જે રીતે ભોગવવું હોય, એ રીતે હું એકલો બેઠો બેઠો નિરંતર ભોગ્યા કરીશ. પણ મારે બીજા પાસે સુખ ભીખ માંગવા જવું પડે, મને મને સુખ આપો ને, મને રોટલો આપજો ને, મને મને તમારે ત્યાં નિવાસ આપજો ને, તમે મને મારી સાથે રહેજો ને, આમ સંગાથીઓ ને એ બધા શોધવા જવાની પાછળ આપત્તિઓ વારી લેવાની. એક એક આપત્તિઓ. એકલા હતા ત્યારે કેટલા સુખી હતા. જેમ જેમ ભેગું કરવા માંડ્યું, એક ના બે, બે ના ચાર, ને ભાઈ જુઓ જોઈ એ સુખ શાંતિ ક્યાં ગયા? શોધ્યા જડે નહીં, ક્યાંથી લાવવા? તો આ મહાપુરુષો આપણને તો કાન ઉગાડવા માટે નગારા વગાડીને કે છે, સાંભળો તમે આવો. શું કે જય મહારાજના સાનિધ્યમાં ગયા, સાચું સમજાયું, કઈક વૃત્તિઓને અંદર વાળી, અંતર્મુખ કરી, એનાથી આપણે પોતે ઠર્યા, કોઈક સાચા સુખની થોડી ઘણી અનુભૂતિ થઈ, ખોટા સુખમાં નવ મોહિયે રે, એમ જે મહારાજે કહ્યું, સંસારનું સુખ સૌ ખોટું રે. આ બધી વાતો કરી આપણને, પણ ગળે ઉતરે તો ને, ભલે સંસારી તરીકે જીવતા આઈએ પણ એની એને ઉપર ઉપર રાખો, અંદરથી આપણો પોતાનો ભાવ સાચવી રાખો. ઉપલગ વ્યવહાર જે કરવાનો હોય તે ભલે કરતા રહીએ, પણ અંદરની આપણી પોતાની સ્થિતિને બરોબર સાચવી રાખવાની. એમાં સહેજ પણ આપણે ઓછા ના ઉતરીએ. વ્યવહારની અંદર ઉપાધિઓ ક્લેશ બધું જ આવવાનું, ઉપર છલ્લી રાખી અને અંદર આપણે આપણા પોતામાં જ બેસી રહીએ, અંદર હાશ રહે, શાંતિ રહે. વ્યવહાર ભલે ગમે એટલો હોય પણ એ વ્યવહારની સાચી સમજ આપણા પોતામાં હોવી જોઈએ. આ વ્યવહાર હમણાં છે, એક વ્યક્તિની હઠને કારણે છે, પછી હઠ મગજમાંથી નીકળી જશે એટલે પાછું બધું ખોવાઈ જશે, બધું ભૂલી જશે. દરેક વ્યક્તિના જીવનની અંદર દરેક પ્રકારની ઉપાધિઓનો આખા જીવનનો એનો ઇતિહાસ હોય, પણ એ વ્યક્તિનું અસ્તિત્વ મટી જાય પછી બધું જ. તો આ તો ક્ષણભંગુર છે, ક્ષણિક છે, એ વાસ્તવિકતા નથી. તો બસ આપણા પોતાના જીવનના વ્યવહારને પણ વાસ્તવિક નહીં સમજવાનો, ક્ષણિક છે, ક્ષણભંગુર છે. જેમ શાળામાં ભણવા ગયા, એક વર્ગમાંથી ઉત્તીર્ણ થઈને ઉપર ગયા તો નીચેના વર્ગના ચોપડા બધા આખા વર્ષમાં લખેલી નોટો બધી, તો એ જેમ ક્ષણભંગુર છે એક વર્ષ માટે, કશાય કામનું ઘર ઉપસ્થિત સિવાય એટલે નોટો ચોપડી લખેલી, પણ આખા વર્ષમાં કેટલી હાચવી રાખીએ છીએ પરીક્ષા માટે, પાસ થવા માટે. પણ એમાંથી આગળ વધી ગયા એટલે કચરો થઈ ગયો, પસ્તી વાળો આવે એટલે કે ભાઈ લે, ભલે બે રૂપિયા આમ લઈ જાય, કેમ, કારણ કે કચરો છે. આટલી સમજણ જો આપણામાં છે તો જીવનની અંદર ચિંતનથી, સત્સંગથી, સારા વિચાર વડે જયારે પણ આગળ વધીએ ને, ત્યારે પાછળના પસ્તીનો વિચાર કરી નાખવો, આ પસ્તી કાઢી નાખવાની છે. આટલી સમજણ જો આપણા પોતાનામાં બરાબર બેસી ગઈ તો એક દિવસ એક સમય એવો આવશે છે કે આપણે એટલે સુધી પહોંચી જઈશું, ટોચ સુધી, પછી બધું જ બહાર નીકળી જાય ને. એટલે આપણે બહાર નીકળી ગયા, ટોચે નીકળ્યા એટલે, અને ત્યાં અગાડી હવે ત્યાંથી જીવનનો નવો તબક્કો શરૂ થયો સંસારનો. હવે શું જોઈ શકે, નોકરી ક્યાં મળશે, આવક ક્યાંથી શરૂ થશે, એક તબક્કો પૂરો થઈ ગયો અને તબક્કાનું કશું કામ નહીં લાગે તમને. તો આ છે ક્ષણભંગુરતા, જીવનના વ્યવહારની ક્ષણભંગુરતા, જેમ આપણે શિક્ષણની અંદર સ્પષ્ટ જોઈએ છીએ, અનુભવીએ છીએ, એવી રીતે દરેક વ્યવહારની અંદર આપણી 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 સમજ શક્તિ, આપણા વિચારો ક્ષણભંગુરતાની સાથે સતત રહેવા જોઈએ. ભલે નમણા આવ્યા છે, હઠ કરે છે, ઝઘડો કરે છે, પણ શાંત બે, અને પછી બે ત્રણ દિવસ પછીથી એ પાછું મગજમાંથી નીકળી જાય. આ ક્ષણભંગુરતા વાસ્તવિકતા નથી. જો એ ક્ષણભંગુરતાની આપણને સાચી સમજ મળી જાય ને, તો આપણા પોતાના આત્મ સ્વરૂપની અંદર આપણા ભગવાનની તરફ આગળ વધતા ખૂબ ગતિ મળી જશે. જે મહારાજે જે ઉપદેશ આપ્યો તત્વમસી લક્ષ્મણદાસજી સંતોને આપ્યો, શિષ્યોને, જાઓ સંબોધયંતમ શિષ્યાન, જે મહારાજના સાનિધ્યમાં બેઠા તો હશે ને, લક્ષ્મણદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, ગંગારામજી મહારાજ, આ બધા બેઠા હશે, જ્ઞાનીજી મહારાજ, ગંગારામજી પણ, આ બધા સંતો સાથે બીજા સેવકો પણ બેઠા છે. અને બધાને સંબોધન કર્યું, તત્તમસી નરક ભય હરમ, જાઓ, તમારા જીવનનો નરક, તમારું નારકી જીવન પૂરું થઈ ગયું. નહીતર વ્યવહારની અંદર, ઘરની અંદરની જે સમસ્યાઓની ઉપાધિઓ હોય છે, કેવી નરક જેવી લાગે છે, કેવી માણસને આમ ભયંકર રીતે તપાવે, શું કરીશું હવે, શું થશે હવે, કેટલી સમસ્યાઓ આપણને ખાઈ જાય, આખો દિવસ આપણો બરબાદ કરી નાખે. પણ એ સમસ્યાઓને જે મારે જે નારકી સ્વરૂપ કહ્યું કે આ નરકનું જીવન છે, પણ પોતાનું સાચું સ્વરૂપ બતાવી દીધું અને કહ્યું નરક ભય હરમ જાવ. પણ સમજણ આવવી જોઈએ, કેળવાવી જોઈએ, ત્યારે સત્સંગ આટલા વખત થી કરીએ છીએ, આટલું વાંચીએ છીએ, આટલું સાંભળીએ છીએ, સમજીએ છીએ, પણ એના વડે આપણા દૈનિક જીવનમાં, આપણા સ્વભાવમાં કેટલું પરિવર્તન આવ્યું એનું માપ કાઢજો. વ્યવહારમાં અનેક માણસોના સંપર્કમાં આવવું પડશે, ઘર પરિવાર બધાની સાથે, એમાં ઘણી સમસ્યાઓની અંદર સંઘર્ષ થતા હશે, પણ એ બધાની વચ્ચે આપણે અશાંત કેટલા થઈએ છીએ. એટલે ઘણી વાર એક માણસ હોય, દસ દસ દિવસ સુધી એના મનમાંથી તોફાન હટે નહીં, આ થયું, આમ થયું, ના ઊંઘે, તો સમજવાનું કે હજુ સત્સંગ પચ્યો નથી. પણ આમ થયું ને આમ કાઢી નાખ્યું. એકવાર એક પ્રસંગ લઈને બેઠેલા હતા અને એક માણસ સાથે ખૂબ ગુસ્સે થવું પડ્યું. પછી બીજા માણસો કે મહારાજ ગુસ્સે ના થો, ચલો ચલો ચલો, તે આપણને અંદર લઈ ગયા. અને પછી તે વખતે પ્રસંગ તો મહેમાનો આવ્યા હતા, તો એમની સાથે એટલું બધું હસીને વાત કર્યું. પેલા કે છે મહારાજ તમે આવા કેવા કે છે, પેલા જોડે આટલા બધા ગુસ્સે થયા હતા ને, અમારે તમને વાળી લાવવા પડ્યા, અને આ માણસની સાથે તમે આટલું બધું હસીને વાત કરી, જાણે કશું બન્યું જ નથી. આ સ્થિતિ આપણા વ્યવહારની, આપણા દૈનિક જીવનની અંદર જો આપણે કેળવી લઈએ ને, તો લાંબુ દુઃખ ટકે નહીં, લાંબો સંઘર્ષ કે અશાંતિ મનમાં ઉભી ના રહેવી જોઈએ, એનો નિકાલ થઈ જાય. બસ આ છે નરક ભય હરમ. કોઈ પણ પરિસ્થિતિ ભલે ગમે તેવું હોય, તેને લાંબી ટકવા દેવાની નહીં. જુઓ, દુનિયા તો શાંતિથી બેઠે છે, જીવે છે, દુનિયાનું સ્વરૂપ તો શાંત જ છે, પણ આપણા મગજ ખરાબ થઈ ગયેલા હોય છે. અને સામે આપણી જોડે બીજા ઉભેલા માણસો તો શાંત છે, સુખી હશે, પણ આપણે અશાંતિ, ભયંકર, ડોક્ટર સાહેબ કઈક દવા આપો ને, લે ડોક્ટર શું કરવાનું, તો તું શાંત થઈ જા ને, ડોક્ટરની દવાઈ કામ નહીં લાગે તઈ. કે સાહેબ આટલી ગોળી વાલી તો રાતે ઊંઘ નથી, શાની આવે ઊંઘે, તોફાન વિચારનું અંદર ચાલ્યા કરતું હોય, જે તોફાન તો આપણે ઉભું કર્યું છે, તું તોફાન શાંત કર, ગોળીઓ તોફાન શાંત કરી શકવાની નથી. આપણે પોતે આપણા જીવનને જ આપણે સંભાળવું પડશે, આપણા જીવનની લગામ આપણા પોતાના જ હાથમાં રાખવી પડશે, તો જ એ નિયંત્રણમાં રહેશે, તો જ સંયમમાં રહેશે. પણ જો પોતાની જાત જ પોતાના કયામાં ના હોય, શું કરો, ગુસ્સો આવ્યો, ભયંકર ગુસ્સો આવ્યો, ભયંકર ગુસ્સાનો ગુસ્સો એટલો બધો ભયંકર હોય, જોજો, અનુભવ કરજો, આખું શરીર ધરું છે. વધારે પડતો ગુસ્સો આવે ત્યારે આખું શરીર ધરું છે. પેલી બહુ જૂની બસ થઈ ગઈ હોય ને, એને પછી વધારે એક્સિલરેટર આપી અને ચલાવવા જાય છો ત્યાં આખી બસ બેઠા છો ને આખી બધા અંદર ધરું છે બધા. તો આ સ્થિતિ આપણી ન હોવી જોઈએ. આપણું જીવન આપણા સંયમમાં હોય કે એવો ક્રોધ એવો આવેશ ન આવે કે આખું આપણું પોતાનું આપણું શરીર આપણે નિયંત્રણમાં નથી રાખી શકતા. આપણે ધરુજી જઈએ આમ કેમ કે ક્રોધ સીમાની બહાર નીકળી ગયો છે અને શરીર આપણું એને સહન કરવાને માટે અશક્ત છે. અનુભવ કરજો ને તો ઘણાને થઈ ગયો હશે. તો આ છે અનિયંત્રિત સ્થિતિ અવસ્થા. અને એ અનિયંત્રિત અવસ્થામાં ગુસ્સો એટલો બધો આગળ વધી ગયો હોય કે માણસ પાંચ પાંચ દસ દસ દિવસ મહિના સુધી નીકળે ને એના મગજમાંથી, ત્યારે સમજી લેવાનું કે આપણે હાવ ભોટ છીએ. આપણે આપણા આપણી જાતને આપણે સંયમમાં રાખી શકતા નથી. જમવા બેઠા, બહુ સારું સ્વાદિષ્ટ લાગ્યું, ઘણા દિવસે મળ્યું હોય, આવવા દે આવવા દે આવવા દે. પછીથી જે દશા થાય, કેમ કે આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખી શક્યા નથી. મારે પોતે સમજવાનું મારા પેટને મારે કેટલું આપવું. આ અનિયંત્રિતતા એ જ આપણનું આપણું અજ્ઞાન અને એ જ આપણું દુઃખ. નરક ભય પણ નિયમ આપે કે બસ આ પ્રમાણે જ કરવાનું. જાનકીદાસજી મહારાજે નિયમ કરાયો એ 13 વર્ષની ઉંમરે દિવસમાં 4 વખત જ ખાવાનું. સવારનો નાસ્તો, બપોર જમવાનું, પછી બપોર નાસ્તો, સાંજે જમવાનું. એ આજે આટલા નિરોગી તરીકે, નહીતર મહંતો જોયા હોય ને, આવડા મોટા મોટા તો પેટ હોય, જોયા છે ને મહંતો બધા. પણ મારા એક આપણને જીવન જીવવા માટેનું એક સાધન નિયંત્રણ આપી દીધું, કંટ્રોલિંગ આ પ્રમાણે છે. આ નિરોગી જીવન કેમ કે એ આપણી પોતાની ઉપરનું સંયમ. માણસ જો પોતાનો સંયમ પોતાની જાતે જ કેળવી લે, મેળવી લે ને, તો ક્યારેય અશાંત કે દુઃખી ન થાય, મનથી કે શરીરથી કે વ્યવહારથી. સમજણ પૂર્વક જીવન જીવતા આવડશે ને તો એ જ સાચું નિયંત્રણ આપણા પોતાની ઉપરનું. તો જેમ ઘોડાને બળદને લગામ રાખવામાં આવે છે, એને એના નિર્ધારિત માર્ગે લઈ જવા માટે, એને નિયંત્રણમાં રાખવા માટે, એમ આપણા જીવનની અંદર પણ એ લગામની એટલી જ આવશ્યકતા છે. અને લગામ હોવી જ જોઈએ, આપણા પોતાના હાથમાં હોવી જોઈએ. આપણે ઘોડા પર બેસવું, હાથી પર નથી બેસવું. હાથી પરની લગામ અંકુશ તો માવત પાસે હોય, આપણી પાસે ના હોય. ભલે થોડાક નીચા બેસીએ, લગામ તો આપણી પાસે નહીં. આપણો સંયમ આપણી પોતાની પાસે જ હોવો જોઈએ. અને જો એ સંયમ આપણો આપણને હંમેશા સજાગ રાખશે, આપણને સભાન રાખશે, સંયમમાં રાખશે, તો એ જાગ્રત અવસ્થા, એ જ જય મહારાજ અહીંયા ગાડી કે જે તત્વમસી, તું તત્વમસી છું, અને એના વડે સંબોધયંતમ નરક ભયહરમ, જીવનના નારકી જીવનનો નાશ કરી નાખ્યો જય મહારાજે. આટલો મોટો ઉપકાર ઓછો છે? ગુરુજનો આપણને જે બોધ આપે અને એના વડે આપણું નારકી જીવન, દુઃખી જીવન, સડતું પીડાતું જીવન અનેક પરિસ્થિતિઓથી એ તો આપણે નિવારી શક્યા. ખાસ મારા બાપજીની કેટલી મહેર, કેટલી કૃપા થઈ ગઈ કે મને આટલી સમજણ મળી અને મારા જીવનની અંદર હું બહુ સારી રીતે મારા ભગવાન સુધી પહોંચી શક્યો, મારા આત્માને ઓળખી શક્યો. એને કહ્યું કેટલા રહિત પર શિવમ પૂર્ણ ભક્ત્યા અગણંતમ પરમ શિવમ, સ્થૂલ ભાવને દૂર કરી દઈને વ્યવહારથી ઉપર ઉઠીને પૂર્ણ ભક્તિ આગુણંતમ બસ પર શિવમ પરમ તત્વ છે એને સેવીએ એને જ અનુભવીએ અને એના વડે આપણા જીવનને સદા એને માટે સંયમની અંદર સદાચારની અંદર રાખી શકીએ. જય મહારાજ.